એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે મનના એક બહુ જ આમ કહીએ તો જાદુઈ અને અટપટા ખજાનાની વાત કરવાના છીએ. આપણી સ્મૃતિ, આપણી યાદશક્તિ.
હા, આપણે બધા માનીએ છીએ કે આપણે જે અનુભવીએ એ બધું મગજમાં ક્યાંક સચવાઈ જાય છે, એકદમ વિડિયો રેકોર્ડિંગની જેમ.
બરાબર, પણ શું ખરેખર એવું છે કે પછી આખી વાત જ કંઈક જુદી છે?
મોટા ભાગે આપણે સ્મૃતિને કે ને એક સ્ટોરેજ ડ્રાઈવ જેવી સમજીએ છીએ. ભૂતકાળનો ડેટા સેવ કર્યો અને જ્યારે જોઈએ ત્યારે પાછો કાઢ્યો. પણ વિજ્ઞાન હવે કહે છે કે ના, વાત આટલી સીધી નથી.
અને આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણી યાદો એ જ તો આપણી ઓળખ છે ને. આપણા નિર્ણયો, આપણા સંબંધો, બધું એના પર જ ટકેલું છે.
ચોક્કસ, પણ જો એ પાયો જ થોડો ડગમગતો હોય તો? જો આપણી સૌથી પાક્કી લાગતી યાદ પણ કદાચ પૂરી સાચી ન હોય તો?
આ જ ગૂંચ ઉકેલવા માટે આજે આપણે જોનાથન કે ફોસ્ટરના સંશોધન અને એમના વિચારોના આધારે સ્મૃતિની દુનિયામાં ઊંડા ઉતરીશું. આ એક રસપ્રદ સફર રહેશે.
આપણા આજના માર્ગદર્શક છે જોનાથન કે ફોસ્ટર, અને એમની વાત એટલા માટે ખાસ છે કારણ કે એ માત્ર થિયરીની વાત નથી કરતા.
એટલે
કે એ પોતે એક ક્લિનિકલ ન્યુરોસાયકોલોજિસ્ટ છે. એમણે એવા લોકો સાથે કામ કર્યું છે જેમને સ્મૃતિ ભ્રંશ જેવી તકલીફો હોય, એટલે એમને પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
એટલે લેબનું સંશોધન અને વાસ્તવિક જીવનની સમસ્યાઓ, આ બંનેનો સમન્વય.
હા, બરાબર. કેમ્બ્રિજ અને સિડની જેવી મોટી યુનિવર્સિટીઓમાં કામ કરવાનો અનુભવ તો છે જ, પણ સાથે સાથે દર્દીઓ સાથેનો સીધો સંપર્ક એમના સંશોધનને એક અલગ જ ઊંડાણ આપે છે.
અને એમની ખાસિયત શું છે? મતલબ સ્મૃતિ વિશે તો ઘણા લોકો વાત કરે છે.
એમની ખાસ વાત એ છે કે તેઓ સ્મૃતિને ફક્ત મગજની એક ટેકનિકલ પ્રોસેસ તરીકે નથી જોતા. એ એને આપણી ચેતના, આપણી ઓળખ, આપણે કોણ છીએ એ સવાલના કેન્દ્રમાં મૂકીને જુએ છે.
આ દૃષ્ટિકોણ જ એમના કામને વધુ રસપ્રદ બનાવે છે. તો ચાલો શરૂ કરીએ. ફોસ્ટરનો મુખ્ય વિચાર શું છે જેણે સ્મૃતિ વિશેની આપણી સમજને આમ કહીએ તો હલાવી દીધી?
ફોસ્ટરનો જે મુખ્ય અને કહી શકાય કે ક્રાંતિકારી વિચાર છે ને, એ છે કે સ્મૃતિ એ કોઈ વિડીયો પ્લેબેક નથી, એક પુનઃરચનાત્મક પ્રક્રિયા છે.
પુનઃરચનાત્મક એટલે કે ફરીથી બનાવવાની ક્રિયા, હું સમજો નહીં.
હા, મતલબ કે જ્યારે પણ આપણે કંઈક યાદ કરીએ છીએ ત્યારે આપણે ભૂતકાળની કોઈ ફાઇલ ખોલી નથી રહ્યા. આપણે ખરેખર એ યાદને વર્તમાનમાં અત્યારે નવેસરથી બનાવી રહ્યા છીએ.
બાપરે, એટલે દર વખતે યાદ કરીએ ત્યારે બદલાય?
લગભગ એવું જ, કારણ કે આ બનાવવાની પ્રક્રિયામાં આપણું અત્યારનું જ્ઞાન, આપણી અત્યારની લાગણીઓ, આપણો મૂડ, આપણે કોની સાથે વાત કરી રહ્યા છીએ, આસપાસનો માહોલ, બધું જ અજાણતા ભળી જાય છે.
ઓહ, એટલે જ પેલું થાય છે ને કે બે મિત્રો એક જ પાર્ટી વિશે વાત કરતા હોય તો બંનેની વાર્તા થોડી અલગ હોય.
બરાબર, અને બંનેને પૂરો વિશ્વાસ હોય કે પોતે જ સાચા છે, કારણ કે બંનેની યાદ એમના મગજે અત્યારે પુનઃનિર્મિત કરી છે. એટલે સ્મૃતિ સ્થિર નથી પણ લવચીક છે, સતત બદલાતી રહે છે.
આ તો બહુ મોટી વાત કહેવાય. એનો મતલબ તો એ થયો કે આપણી યાદો ભૂલ ભરેલી પણ હોઈ શકે, કદાચ ઘણી બધી.
ચોક્કસ, અને ફોસ્ટરનું કામ આપણને આ જ સવાલો પૂછવા મજબૂર કરે છે. આપણે કેમ ભૂલીએ છીએ? શું ભૂલવું હંમેશા ખરાબ જ છે? ખોટી યાદો કઈ રીતે બની જાય છે? અને આ બધું આપણી હું કોણ છું વાળી ભાવના માટે શું અર્થ રાખે છે?
અને પેલી વાત જે તમે કહી કે ખોટી યાદ પર પણ સાચી જેટલો જ ભરોસો હોય, એ કેવી રીતે બને?
હા, એ સ્વીકારવું કદાચ સૌથી અઘરું છે, પણ સ્મૃતિની આ જ પ્રકૃતિ છે. એ આપણને ચેતવણી નથી આપતી કે જો ભાઈ આ યાદ કદાચ ડુપ્લિકેટ છે, હો આપણને તો બધું સાચું જ લાગે.
ચાલો આ પુનઃરચનાવાળી વાતને થોડી વધુ સમજીએ. તમે કહ્યું કે મગજ યાદોને ફરીથી બનાવે છે, જાણે કોઈ પુરાતત્વવિદ. એ ઉદાહરણ ફરી કહેશો?
હા, ફોસ્ટર કહે છે કે સ્મૃતિ વિડીયો રેકોર્ડર જેવી નથી, એ તો જાણે કોઈ પુરાતત્વવેદ હોય જેને ખોદકામમાં ડાયનાસોરના 2-4 હાડકા મળ્યા.
ઓકે,
હવે એ માત્ર એ હાડકાના આધારે આખા ડાયનાસોરનું ચિત્ર બનાવે છે, કલ્પના કરે છે કે એ કેવો દેખાતો હશે. જે ભાગ નથી મળ્યા એ પોતાની સમજ અને અનુમાનથી ભરી દે છે. આપણું મગજ પણ આવું જ કરે છે. કોઈ જૂનો અનુભવ યાદ કરતી વખતે એના થોડાક મુખ્ય ટુકડાઓ, કદાચ જે ભાવનાત્મક રીતે વધુ સ્ટ્રોંગ હોય, એને પકડે છે અને બાકીની જે ખાલી જગ્યાઓ છે એને આપણી અત્યારની સમજ, આપણી માન્યતાઓ, આપણી અપેક્ષાઓથી ભરી દે છે.
આ વાતને સમર્થન આપતો કોઈ પ્રયોગ છે જે આ બતાવી શકે?
હા, એક બહુ જ પ્રખ્યાત પ્રયોગ છે જે લગભગ 100 વર્ષ પહેલાં સર ફ્રેડરિક બાર્ટલેટે કર્યો હતો. એનું નામ હતું વોર ઓફ ધ ઘોસ્ટ્સ.
વોર ઓફ ધ ઘોસ્ટ, ભૂતોનું યુદ્ધ, નામ તો રસપ્રદ છે.
હા, એમણે શું કર્યું કે કેટલાક બ્રિટિશ લોકોને એક ઉત્તર અમેરિકાની આદિવાસી લોકકથા સંભળાવી. એ વાર્તામાં ભૂત, લડાઈ અને કેટલીક એવી વિગતો હતી જે એ બ્રિટિશ લોકોની સંસ્કૃતિથી સાવ અલગ હતી, અજાણી હતી.
પછી
એમણે થોડા થોડા સમયના અંતરે એ લોકોને એ વાર્તા પાછી યાદ કરીને કહેવાનું કહ્યું.
અને શું થયું? શું યાદ રહ્યું એમને?
પરિણામ બહુ જ રસપ્રદ હતું. જેમ જેમ સમય વીતતો ગયો એમ લોકોની યાદમાંથી વાર્તા ટૂંકી થતી ગઈ. જે અસામાન્ય તત્વો હતા, જેમ કે પેલી ભૂતવાળી વાત, એ કાં તો ગાયબ થઈ ગયા અથવા તો બદલાઈને કંઈક એવા બની ગયા જે એમના પોતાના કલ્ચરમાં બંધ બેસે.
એટલે વાર્તા જ બદલાઈ ગઈ?
હા, આખી વાર્તા જાણે અજાણતા જ એમની પોતાની બ્રિટિશ સમજણના માળખામાં ફિટ થઈ ગઈ. એમણે વાર્તાને પોતાના હિસાબે નોર્મલ બનાવી દીધી હતી. આ સ્પષ્ટ બતાવે છે કે યાદ કરવું એ રેકોર્ડિંગ પ્લે કરવું નથી, પણ પુનઃનિર્માણ કરવું છે.
જો સ્મૃતિ આટલી બધી અસ્થિર અને બદલાતી હોય તો એનો ફાયદો શું? એના પર ભરોસો કેમ રાખી શકાય?
ના, એવું નથી કે નકામી છે. આ પુનઃરચના ખરેખર તો બહુ જ ઉપયોગી છે. એ આપણને ભૂતકાળના અનુભવોમાંથી સાર કાઢવા, પેટર્ન સમજવા અને ભવિષ્ય માટે તૈયાર થવામાં મદદ કરે છે.
કેવી રીતે?
દાખલા તરીકે, જો આપણે દરેક વખતે કોઈ રસ્તો ક્રોસ કરતી વખતે થયેલો દરેક નાનો અનુભવ યાદ રાખીએ તો ગાંડા થઈ જઈએ. પણ આપણું મગજ એ બધા અનુભવોમાંથી સાર કાઢે છે. ગાડીઓ આવે ત્યારે ધ્યાન રાખવું, આ સામાન્ય નિયમ ભવિષ્ય માટે ઉપયોગી છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે આ સાર કે પુનઃરચના ને જ અસલ હકીકત માની લઈએ છીએ.
ઓકે, સમજાયું. હવે તમે પહેલા કહેલું કે યાદશક્તિ કોઈ એક વસ્તુ નથી, એના પ્રકારો છે, સ્પષ્ટ અને ગર્ભિત. એના વિશે થોડી વાત કરીએ.
હા, ચોક્કસ. આપણે યાદશક્તિ કહીએ ત્યારે સામાન્ય રીતે આપણે સ્પષ્ટ એક્સપ્લિસિટ સ્મૃતિની વાત કરતા હોઈએ છીએ. એટલે કે એવી યાદો જેને આપણે સભાનપણે જાણી જોઈને યાદ કરી શકીએ છીએ.
જેમ કે?
એના બે મુખ્ય પેટા પ્રકાર છે. પહેલો, ઘટનાલક્ષી એપિસોડિક સ્મૃતિ. આ આપણા અંગત જીવનના પ્રસંગો છે. તમારી પહેલી નોકરીનો દિવસ, છેલ્લું વેકેશન, ગઈકાલની પાર્ટી, આ બધું. એમાં ક્યારે અને ક્યાં બન્યું એ મહત્વનું હોય છે. જાણે આપણા જીવનની ફિલ્મની રીલ.
બરાબર. મારી પહેલી બાઇક ચલાવી એ દિવસ, એ ઘટનાલક્ષી કહેવાય.
હા, અને બીજો પ્રકાર છે અર્થસભર સ્મૃતિ, સિમેન્ટિક. આ દુનિયા વિશેનું આપણું સામાન્ય જ્ઞાન છે. તથ્યો, ખ્યાલો, શબ્દોના અર્થ, જેમ કે દિલ્હી ભારતની રાજધાની છે, પાણી ભીનું હોય છે, કેરી એક ફળ છે.
આ જ્ઞાન ક્યારે મળ્યું એ યાદ ન હોય, પણ આપણે જાણતા હોઈએ છીએ.
બરાબર. આ થઈ સ્પષ્ટ સ્મૃતિ, જેને આપણે વિચારીને યાદ કરીએ છીએ. હવે આવે છે ગર્ભિત સ્મૃતિ.
ગર્ભિત એટલે
છુપાયેલી. હા,
એક રીતે કહી શકાય.
હા, આ એવી યાદો છે જે આપણા વર્તન પર અસર કરે છે, પણ આપણને ખબર નથી હોતી કે આપણે કંઈક યાદ કરી રહ્યા છીએ. એ અજાણતા જ કામ કરે છે.
દાખલા તરીકે,
સૌથી મોટો પ્રકાર છે પ્રક્રિયાગત સ્મૃતિ. એટલે કે કોઈ કૌશલ્ય શીખવું, સાયકલ ચલાવવી, તરવું, ટાઈપ કરવું, ઇવન જૂતાની દોરી બાંધવી.
હા, એમાં આપણે વિચારવું નથી પડતું, હાથ આપોઆપ કામ કરે છે,
આપણા શરીરમાં યાદ રહે છે. એ સિવાય પ્રાઇમિંગ છે, ક્લાસિકલ કન્ડિશનિંગ છે. આ બધું ગર્ભિત સ્મૃતિનો ભાગ છે જે પડદા પાછળ રહીને આપણને દોરે છે. અને મહત્વની વાત, આ બંને સિસ્ટમ, સ્પષ્ટ અને ગર્ભિત, મગજમાં અલગ અલગ રીતે કામ કરે છે.
તો આ બધી યાદો, સ્પષ્ટ હોય કે ગર્ભિત, એ મગજમાં ક્યાં સચવાય છે? કોઈ હાર્ડડિસ્ક જેવું છે?
હાર્ડડિસ્ક જેવું તો નહીં, પણ હા, અમુક ભાગો બહુ મહત્વના છે. મૂળભૂત રીતે યાદ એટલે શું? એ આપણા મગજના ચેતાકોષો એટલે કે ન્યુરોન્સ વચ્ચેના જોડાણોની એક પેટર્ન છે.
જ્યારે આપણે કંઈક નવું શીખીએ કે અનુભવીએ ત્યારે અમુક જોડાણો વધુ મજબૂત બને, અમુક નબળા પડે, આ બદલાતી પેટર્ન જ યાદ છે.
અને તમે પહેલા હિપ્પોકેમ્પસની વાત કરી હતી.
હા, હિપ્પોકેમ્પસ એ મગજની અંદર આવેલો ઘોડાની નાળ જેવો આકારનો ભાગ છે. નવી સ્પષ્ટ યાદો બનાવવા અને તેને શરૂઆતમાં ગોઠવવા માટે એ બહુ જ જરૂરી છે. એ જાણે લાઇબ્રેરિયન જેવો છે જે નવી આવેલી ચોપડીઓને ક્યાં મૂકવી એ નક્કી કરે.
પેલો દર્દી HM જેનો હિપ્પોકેમ્પસ કાઢી નાખ્યો હતો.
હા, હેનરી મોલાઇસન, એમના કિસ્સા પરથી જ આપણને હિપ્પોકેમ્પસના કાર્ય વિશે ઘણી ખબર પડી. ઓપરેશન પછી HM નવી સ્પષ્ટ યાદો બનાવી જ નહોતા શકતા. એમને ખબર નહોતી પડતી કે સવારે નાસ્તામાં શું ખાધું કે કયા ડોક્ટરને મળ્યા. એમને એન્ટેરોગ્રેડ એમ્નેજિયા થઈ ગયું હતું.
પણ જૂની યાદો યાદ હતી અને પેલી ગર્ભિત યાદોનું છો.
હા, નવાઈની વાત એ હતી કે ઓપરેશન પહેલાંની એમની જૂની યાદો મોટાભાગે સલામત હતી અને એ નવી સ્કિલ્સ શીખી શકતા હતા, જેમ કે અરીસામાં જોઈને ચિત્ર દોરવું, મિરર ડ્રોઈંગ. એમને યાદ નહોતું રહેતું કે એમણે આ પહેલાં કર્યું છે, પણ દર વખતે એમનો દેખાવ સુધરતો જતો હતો.
ઓહ, એટલે કે ગર્ભિત સ્મૃતિ માટે હિપ્પોકેમ્પસ જરૂરી નથી.
બરાબર, આનાથી જ સાબિત થયું કે સ્પષ્ટ અને ગર્ભિત સ્મૃતિ માટે મગજમાં અલગ અલગ રસ્તાઓ છે. એવી જ રીતે એમિગડલા નામનો ભાગ ભાવનાત્મક યાદો, ખાસ કરીને ડર જેવી લાગણીઓ સાથે જોડાયેલી યાદોને મજબૂત બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ આપણને શોકિંગ ઘટનાઓ વધુ યાદ રહે છે.
આપણે યાદ રાખવાની આટલી વાત કરી, પણ ભૂલવા વિશે શું? આપણે કેમ ભૂલી જઈએ છીએ અને શું ભૂલવું એ ખરેખર ખરાબ છે?
આ બહુ સારો સવાલ છે. આપણે સામાન્ય રીતે ભૂલવાને એક નિષ્ફળતા માનીએ છીએ, પણ ફોસ્ટર અને બીજા ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે ભૂલવું એક સક્રિય અને જરૂરી પ્રક્રિયા છે. એ સ્મૃતિની સિસ્ટમનો બગ નથી, ફીચર છે.
ફીચર? ભૂલવું ફાયદાકારક? આ વાત ગળે નથી ઉતરતી.
વિચારો કે જો તમને તમારા જીવનની દરેક સેકન્ડ, દરેક ચહેરો, દરેક વાતચીત બધું જ યાદ રહેતું હોત તો.
બાપરે, એ તો પાગલ થઈ જવાય.
બરાબર ને? મગજ બિનજરૂરી માહિતીથી ભરાઈ જાય, કઈ માહિતી કામની છે અને કઈ નહીં એ નક્કી કરવું મુશ્કેલ બની જાય. ભૂલવાની પ્રક્રિયા આ બિનજરૂરી કચરો સાફ કરે છે, જેથી જરૂરી માહિતી માટે જગ્યા રહે અને મગજ ઝડપથી કામ કરી શકે. હર્મન એબિંગહાસે તો છેક 19મી સદીમાં બતાવી દીધું હતું કે આપણે શીખ્યા પછી શરૂઆતમાં ખૂબ ઝડપથી ભૂલીએ છીએ. એ ફગેટિંગ કર્વ સામાન્ય છે.
ઓકે, એટલે બિનજરૂરી વસ્તુઓ ભૂલવી એ ફાયદાકારક છે, પણ પેલી ખોટી યાદોનું શું? જે ક્યારે બન્યું જ નથી એ યાદ આવવું, એ કેવી રીતે બને?
હા, આ સ્મૃતિનો સૌથી અટપટો અને ક્યારેક ચિંતાજનક ભાગ છે. આમાં એલિઝાબેથ લોફ્ટ્સનું કામ બહુ મહત્વનું છે. એમણે પ્રયોગોથી સાબિત કર્યું કે ખોટી યાદો બનાવવી શક્ય છે.
કેવી રીતે?
ફક્ત સૂચનો આપીને. દાખલા તરીકે, એમણે પ્રયોગમાં ભાગ લેનારાઓને એમના બાળપણની કેટલીક સાચી ઘટનાઓ કહી અને સાથે એક ખોટી ઘટના ઉમેરી દીધી. જેમ કે, તમે 5 વર્ષના હતા ત્યારે શોપિંગ મોલમાં ખોવાઈ ગયા હતા.
અને લોકોએ માની લીધું?
શરૂઆતમાં કદાચ ના પાડી, પણ પછી જ્યારે વારંવાર એના વિશે પૂછવામાં આવ્યું, કલ્પના કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે ઘણા લોકોએ એ ખોટી ઘટનાની યાદો બનાવવાનું શરૂ કરી દીધું. એમને વિગતો યાદ આવવા લાગી, લાગણીઓ અનુભવાવા લાગી, જાણે ખરેખર એવું બન્યું હોય.
આ તો બહુ ગંભીર કહેવાય, ખાસ કરીને કાનૂની કેસોમાં જ્યાં સાક્ષીઓની જુબાની પર બધો આધાર હોય.
બિલકુલ, સાક્ષી પૂરા આત્મવિશ્વાસથી સોગંધ ખાઈને કંઈક કહેતો હોય, પણ શક્ય છે કે એની યાદ અજાણતા જ કોઈ સૂચનથી કે પૂછપરછની રીતથી બદલાઈ ગઈ હોય. અને ફરી એ જ વાત, આપણને ખબર નથી પડતી કે કઈ યાદ સાચી છે અને કઈ ખોટી, બધી સરખી જ લાગે છે.
આપણી યાદ શક્તિ ઉંમર સાથે કેવી રીતે બદલાય છે? જેમ કે નાના બાળકોને કેમ શરૂઆતના વર્ષો યાદ નથી રહેતા?
હા, એને બાળપણની સ્મૃતિહીનતા, ઇન્ફેન્ટાઇલ એમ્નિઝિયા કહે છે. મોટાભાગે 3-4 વર્ષ પહેલાંનું આપણને કંઈ યાદ નથી હોતું. એના મુખ્ય કારણોમાં એ સમયે હિપ્પોકેમ્પસ જેવા મગજના ભાગોનો પૂરો વિકાસ ન થયો હોવો, ભાષાનો વિકાસ અધૂરો હોવો અને સ્વની ભાવના, સેન્સ ઓફ સેલ્ફ સ્પષ્ટ ન હોવી, આ બધું જવાબદાર મનાય છે.
અને પછી જેમ જેમ મોટા થઈએ, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં,
કિશોરાવસ્થા અને યુવાનીમાં આપણી યાદો, ખાસ કરીને આત્મકથાત્મક યાદો, આપણા જીવનની વાર્તા વધુ મજબૂત અને વ્યવસ્થિત બને છે. આ આપણી ઓળખ ઘડવામાં મદદ કરે છે. વૃદ્ધાવસ્થામાં અમુક પ્રકારની યાદશક્તિમાં થોડો ઘટાડો થવો એ સામાન્ય છે, જેમ કે નવા નામ યાદ રાખવામાં તકલીફ પડવી, પણ આ કુદરતી પ્રક્રિયા છે. અલ્ઝાઇમર જેવી બીમારીમાં જે સ્મૃતિ ભ્રંશ થાય છે એ આના કરતાં ઘણો અલગ અને ગંભીર હોય છે.
સ્મૃતિની વાત કરીએ તો એવા લોકો પણ છે જેમની યાદશક્તિ સાવ જતી રહી હોય, અને એવા પણ જેમની યાદશક્તિ અસાધારણ હોય. એના વિશે થોડું જણાવશો?
હા, સ્મૃતિ ભ્રંશના ગંભીર કિસ્સાઓ આપણને સ્મૃતિનું મહત્વ સમજાવે છે. એચએમની વાત તો આપણે કરી. બીજા એક બહુ જાણીતા કેસ છે ક્લાઇવ વેરિંગના. એ બ્રિટિશ સંગીતકાર હતા. મગજમાં ગંભીર વાયરલ ઇન્ફેક્શન પછી એમની નવી યાદો બનાવવાની ક્ષમતા લગભગ સાવ જતી રહી. એમની યાદશક્તિ ફક્ત થોડી સેકન્ડો જ ટકે છે.
થોડી સેકન્ડો? એ કેવી રીતે જીવતા હશે?
એ સતત એવું અનુભવે છે કે તેઓ હમણાં જ આ ક્ષણે જ ભાનમાં આવ્યા છે. એ પોતાની પત્નીને ઓળખે છે, પણ દર થોડી મિનિટે એમને મળીને એવું લાગે કે વર્ષો પછી મળ્યા. એમની ડાયરીમાં વારંવાર એક જ વાક્ય લખેલું જોવા મળે છે, નાવ આઈ એમ રિયલી કોન્શિયસ. આ બતાવે છે કે યાદો વગર વર્તમાન પણ કેવો અર્થહીન બની જાય છે.
ખરેખર આ તો વિચારવું પણ મુશ્કેલ છે. અને બીજી બાજુ પેલી અસાધારણ યાદશક્તિવાળા લોકો?
હા, એવા પણ કિસ્સા છે. સોલોમન શેરેશેવ્સ્કી, જેમને એસ તરીકે ઓળખવામાં આવે છે, એમને લગભગ બધું જ યાદ રહેતું હતું. લાંબી લાંબી સંખ્યાઓ, અટપટા સૂત્રો, વર્ષો પહેલાંની વાતચીતો, બધું જ. એમની યાદશક્તિ ઘણીવાર સિનેસ્થીઝિયા સાથે જોડાયેલી હતી, એટલે કે સંવેદનાઓ ભળી જતી.
વાહ, એમને તો બહુ ફાયદો થતો હશે.
લાગે એવું, પણ એસ માટે આ એક બોજ હતો. એ બિનજરૂરી વિગતો ભૂલી જ નહોતા શકતા. સામાન્ય વાતચીત સમજવી પણ એમના માટે મુશ્કેલ હતી, કારણ કે દરેક શબ્દ સાથે એટલી બધી યાદો અને સંવેદનાઓ જોડાઈ જતી કે મુખ્ય મુદ્દો જ ખોવાઈ જતો. એ જ રીતે એચએસએએમ હાઈલી સુપિરિયર ઓટોબાયોગ્રાફિકલ મેમરી ધરાવતા લોકો છે, જેમને પોતાના જીવનના લગભગ દરેક દિવસની ઘટનાઓ યાદ હોય છે. પણ એ લોકો પણ કહે છે કે ભૂતકાળની ખરાબ યાદો ભૂલી ન શકવી એ પીડાદાયક હોય છે.
એટલે કે સંપૂર્ણ યાદશક્તિ પણ કદાચ સારી નથી, ભૂલવાની ક્ષમતા પણ જરૂરી છે.
બિલકુલ, એક સંતુલન જરૂરી છે.
ચાલો આ બધી રસપ્રદ ચર્ચામાંથી મુખ્ય વિચારો તારવીએ. મારા માટે સૌથી મોટો મુદ્દો એ છે કે સ્મૃતિ પુનર્રચનાત્મક છે, એ વિડિયો નથી. આ એક વાત સમજાઈ જાય ને તો ઘણા ઝઘડા ઓછા થઈ જાય.
હા, એ વાત સાચી. મને આમ યાદ છે, તને કેમ તેમ યાદ છે, એ સવાલનો જવાબ આમાં છે. બીજો મુદ્દો, ભૂલવું એ ખામી નથી પણ જરૂરિયાત છે. એ મગજને વ્યવસ્થિત રાખે છે.
ત્રીજું, આપણી ઓળખ અને આપણી યાદો એકબીજા સાથે જોડાયેલા છે. આપણે કોણ છીએ એ મોટાભાગે આપણી યાદો નક્કી કરે છે, આપણી જીવનકથા.
ચોથું, અને આ થોડું અઘરું છે સ્વીકારવું, આપણી યાદો પરફેક્ટ નથી, એ નાજુક છે, ભૂલ ભરેલી હોઈ શકે છે. એટલે આપણી પોતાની યાદો પર પણ થોડો સવાલ ઉઠાવતા શીખવું જોઈએ, આંધળો વિશ્વાસ ન કરવો.
અને પાંચમું, આ બધી જાણકારીનો વ્યવહારિક ઉપયોગ છે, ભણવામાં, કાયદામાં, સંબંધોમાં, બધે જ. જેમ કે વિદ્યાર્થીઓ માટે ગોખણપટ્ટી કરતા સમજીને વારંવાર યાદ કરવાનો પ્રયાસ કરવો વધુ સારું, એક્ટિવ રિકોલ જેને કહેવાય.
ફોસ્ટરના વિચારોને જો ટૂંકમાં કહેવા હોય તો કેટલાક વાક્યો બહુ સરસ છે. પહેલું, જે આપણે વારંવાર કહ્યું, સ્મૃતિ એ અનુભવનું વિડિયો રેકોર્ડિંગ નથી, પણ પુરાતત્વવિદ દ્વારા થોડાક હાડકામાંથી ડાયનાસોરનું પુનઃનિર્માણ છે.
હા, આ એની રચનાત્મકતા અને ખાલી જગ્યા પૂરવાની વૃત્તિ બતાવે છે. બીજું મને પેલું ગમ્યું, ભૂલવું એ યાદ રાખવાનો વિરોધી નથી, તે અનુકૂલનશીલ સમજશક્તિના નૃત્યમાં તેનો સાથી છે.
બરાબર, એ ભૂલવાને પોઝિટિવ રીતે જુએ છે. ત્રીજું, જે ઓળખ અને સ્મૃતિના સંબંધ પર છે. આપણે જે યાદ રાખીએ છીએ તેના કારણે મોટાભાગે આપણે જે છીએ તે છીએ, પરંતુ આપણે જે યાદ રાખીએ છીએ તે મોટાભાગે કાલ્પનિક છે.
આ થોડું વિચારવા જેવું છે. ઓળખ યાદો પર આધારિત, પણ યાદો પોતે જ રચના છે.
હા, અને ચોથું, જે સમય સાથે યાદોના બદલાવની વાત કરે છે. જે મગજ યાદ કરે છે તે એ જ મગજ નથી જેણે અનુભવ કર્યો હતો, કારણ કે આપણું મગજ, આપણું જ્ઞાન બધું સમય સાથે બદલાય છે.
અને છેલ્લું, સ્મૃતિના હેતુ વિશે. સ્મૃતિ ભૂતકાળ કરતાં ભવિષ્યની વધુ વફાદારીથી સેવા કરે છે. મતલબ એનો મુખ્ય ધ્યેય ભૂતકાળને સાચવવાનો નથી, પણ ભવિષ્ય માટે આપણને તૈયાર કરવાનો છે.
બરાબર. ભૂતકાળમાંથી શીખીને ભવિષ્યમાં ટકી રહેવામાં મદદ કરવી.
તો આ બધી જાણકારીનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? ભણવાની વાત તો થઈ, સંબંધોમાં બીજું શું ધ્યાન રાખી શકાય?
સંબંધોમાં, ખાસ કરીને જ્યારે કોઈ જૂની વાત પર મતભેદ થાય, ત્યારે એ યાદ રાખવું કે સામેવાળી વ્યક્તિ જાણી જોઈને ખોટું નથી બોલી રહી. એની યાદ એના માટે એટલી જ સાચી છે જેટલી આપણી આપણા માટે. આ સમજ સહાનુભૂતિ વધારે છે.
હા, પેલો હું જ સાચોવાળો આગ્રહ ઓછો થઈ શકે.
ચોક્કસ. કાયદાકીય ક્ષેત્રે પણ સાક્ષીઓની જુબાની લેતી વખતે પ્રશ્નો પૂછવાની રીત કેવી રીતે યાદોને અસર કરી શકે છે એનું ધ્યાન રાખવું જોઈએ.
અને શું આપણે આપણી યાદશક્તિ સુધારી શકીએ? કોઈ જાદુઈ ટિપ્સ?
જાદુઈ ટિપ્સ તો નથી, પેલી મેમરી પેલેસ જેવી ટેકનિકો છે, પણ એ બધા માટે નથી. સામાન્ય રીતે યાદશક્તિ સારી રાખવાનો શ્રેષ્ઠ રસ્તો કોઈ ગોળી કે ટેકનિક નથી, પણ તંદુરસ્ત જીવનશૈલી છે.
એટલે કે પૂરતી ઊંઘ?
હા, પૂરતી અને સારી ઊંઘ બહુ જ જરૂરી છે, કારણ કે ઊંઘમાં જ આપણું મગજ દિવસભરની માહિતીને પ્રોસેસ કરીને યાદોને મજબૂત બનાવે છે. સાથે પૌષ્ટિક આહાર, નિયમિત કસરત
અને માનસિક રીતે સક્રિય રહેવું.
બિલકુલ. નવી વસ્તુઓ શીખતા રહેવું, કોયડા ઉકેલવા, વાંચન કરવું, લોકો સાથે વાતચીત કરવી, સામાજિક રીતે જોડાયેલા રહેવું, આ બધું મગજને કસરત કરાવે છે અને યાદશક્તિ જાળવી રાખવામાં મદદ કરે છે.
સરસ. તો આખી ચર્ચાના અંતે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણી સ્મૃતિ કેટલી અદ્ભુત રીતે લવચિક અને કહી શકાય કે સર્જનાત્મક છે. એ પથ્થર પરની લકીર નથી. આવા થોડી રાહત પણ આપે છે, પણ સાથે સાથે આપણી પોતાની ખાતરી પર સવાલ ઉઠાવવાની હિંમત પણ આપે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે સ્મૃતિની જે કહેવાતી ખામીઓ છે, ભૂલવું, બદલાવવું, ખોટી યાદો, એ ખરેખર એની અનુકૂલનશીલ શક્તિઓ છે. એ આપણને ભૂતકાળમાં જકડાઈ રહેવાને બદલે ભવિષ્ય તરફ જોવામાં મદદ કરે છે. સ્મૃતિ ખરેખર ભૂતકાળની ચોકીદાર ઓછી અને ભવિષ્યની માર્ગદર્શક વધુ છે.
તો આજના અંતે એક વિચાર સૌ શ્રોતાઓ માટે. જો આપણી યાદો, જે આપણી ઓળખનો આધાર છે, તે પોતે જ સ્થિર નથી, પણ સતત બદલાતી રહે છે, પુનઃનિર્માણ પામતી રહે છે, તો શું આપણી ઓળખ પણ એટલી સ્થિર છે જેટલી આપણે ધારીએ છીએ?
કે પછી આપણે પોતે પણ આપણી યાદોની જેમ એક સતત ચાલતી પુનઃરચના છીએ?
આ વિચાર સાથે ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.